તારીખ 28/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 774
ચંદ્રમૃત પત્રાંક 430 ચાલે છે પાનું 364 બીજા પેરેગ્રાફ છે કલ્યાણ જે વાતે થાય છે તે વાતના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જેમનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. શું કહે છે? આત્મકલ્યાણ જે રસ્તેથી થાય છે, વાત એટલે રસ્તો, જે રસ્તે, રસ્તો કયો, ઉપાય કયો, ઈલાજ કયો, એ જે ઉપાય છે તે ઉપાયના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એમાં પહેલા કારણમાં એમણે એમ કહ્યું, જેને આત્મકલ્યાણ કરવું હોય એને, કે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, જે સંપ્રદાય કે જે સમૂહ, સંપ્રદાય છે એ ટોળાવાચક નામ છે, એ ટોળું બતાવવું છે, અનુસરવા વાળો, એક જ પ્રકારે અનુસરવા વાળો સમૂહ, માણસોનો સમૂહ, એને સંપ્રદાય કહે છે. જે સંપ્રદાયમાં આત્માર્થે, આત્માના કલ્યાણના અર્થે, આત્માના કલ્યાણનું જ પ્રયોજન જેમાં છે, એવી બધી અસંગપણવાળી ક્રિયા હોય, એટલે કે બાહ્ય સંગ છોડીને અંતરમાં સ્વરૂપમાં લીન થવાવાળી બધી ક્રિયા હોય, એને અસંગ, અસંગપણાની ક્રિયા કહે છે. અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય, અર્થ એટલે પ્રયોજન, બીજા કોઈના, બીજું કોઈ પ્રયોજનની ઈચ્છા ન હોય, આત્મકલ્યાણ સિવાય જેને બીજું કાંઈ જોઈતું ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, એ સમૂહમાં આવનારા જીવોનું ચિત્ત લક્ષ્ય જ્ઞાન દશા ઉપર હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જન્મ મરણનો નાશ થવો કોઈ રીતે સંભવિત નથી. એવું લક્ષ્ય જેનું જીવનું હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. જોગ એટલે યોગ, યોગ એટલે ચાન્સ, મોકો. એવી જગ્યાએ આત્મકલ્યાણ થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તે પણ ક્યારે? કે જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે. આ તો સંયોગિક કારણ છે બધા. અને એમ ન હોય, એવો પ્રકાર ન હોય તો એ સંપ્રદાયનું નામ ગમે તે હોય, આત્મકલ્યાણનો યોગ ત્યાં સંભવતો નથી. એટલે ત્યાં આત્મકલ્યાણ થવાનો કોઈ અવકાશ જ નથી. જ્યાં આત્મકલ્યાણ થાય એવા પ્રયોજનથી વર્તવાનું જ ન હોય, ત્યાં આત્મકલ્યાણ થવાનો અવકાશ ક્યાંથી રહે? કે તો પરિસ્થિતિ જ નથી. અત્રે તો એટલે વર્તમાનના સંપ્રદાયોમાં તો લોકસંઘના આબરૂ ખાતર લોકો ધર્મ કરે છે, ઉપવાસ કરે તો પણ આબરૂ માટે, દાન આપે તો પણ આબરૂ માટે, યાત્રા કરે કે કરાવે તો પણ આબરૂ માટે, અને શાસ્ત્ર જ્ઞાન મેળવે તો પણ આબરૂ માટે, પૂજા ભક્તિ કરે તો પણ આબરૂ માટે. આ સંપ્રદાયમાં આપણું સ્થાન કંઈક વધારે મોટા આગળ હોય અથવા સૌથી પહેલું હોય એવું જે લોકોની દ્રષ્ટિમાં ઇજ્જત મેળવવી, આબરૂ મેળવવી, સ્થાન મેળવવું, માન મેળવવું, એને લોક સંજ્ઞા કહે છે. એ લોક સંજ્ઞા જ્ઞાનીની દ્રષ્ટિએ કાળકૂટ ઝેર છે. શું કીધું? કાળકૂટ ઝેર કહ્યું છે આ પુસ્તકમાં. કીધું છે કૃપાળુદેવે કાળકૂટ ઝેર કીધું છે. કેમ કાળકૂટ ઝેર કીધું? લોકોને તો મીઠું લાગે છે, આબરૂ મળે અને બધા માનથી બોલાવે પછી મીઠું લાગે છે. તો કે અસંગ થવામાં, અંતર્મુખ થવામાં બહુ મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ છે. લોકસંજ્ઞામાં બાહ્ય દ્રષ્ટિનું જોર, બળવાનપણું, તીવ્રતા એટલી બધી વધી જાય છે, એટલી બધી વધી જાય છે કે અહીંયાથી પરિણામ પાછા ખેંચીને સ્વરૂપમાં લાવવા બહુ મુશ્કેલી પડે. એટલે એને એવો રસ ચડે છે, એવો રસ ચડે છે એ જ દાબરો. નહીતર તો સંસારમાં પૈસો સૌથી મુખ્ય છે, પણ માન મળતું હોય તો માણસ પૈસા ખર્ચવા તૈયાર થાય અને કોઈક વાર ગજાબાર પણ કરે, ખર્ચો કરે અને કરે છે ને, લગ્ન ભગન પાર્ટી માટીમાં કરે છે ને. શું કેમ દાબરોનો સવાલ છે? એવી મનુષ્ય ગતિમાં માન પર્યાયની મનુષ્યોની મુખ્યતા ઘણી છે. જો માન ન હોત તો મનુષ્ય ગતિ મોક્ષ મેળવવા માટે એટલી સારી ગતિ છે કે જો માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત બધાને. એના બદલે મોક્ષ લાખો યોજન દૂર થઈ ગયો છે હથેળીમાં હોવાને બદલે. કેટલો? લાખો યોજન દૂર છે. એટલે લોક સંજ્ઞાને તો મારી જ નાખવી જોઈએ. કે આપણે લોકોની દ્રષ્ટિમાં આપણું શું સ્થાન છે એ વાત કદી સ્વપ્નમાં પણ સંભાળવી નથી. જાગતા તો નહીં, સ્વપ્ને પણ સંભાળવી નથી. નહીં તો નિંદા પ્રશંસાનો બહુ મોટો પ્રોબ્લેમ છે માણસ. અત્રે તો એટલે અહીં તો લોક સંજ્ઞાએ, ઓઘ સંજ્ઞાએ, ઓઘ સંજ્ઞાએ એટલે શું? સમજ્યા વગર, પ્રયોગ કર્યા વિના, એમ નેમ ગાડરિયા પ્રવાહની જેમ સંપ્રદાયમાં ચાલતી રૂઢિ, રીત, રસમ એને અનુસરવું, એને ઓઘ સંજ્ઞા કહે છે. આ બે સંજ્ઞા હોય ત્યાં સુધી જીવનું કલ્યાણ થવાનો કોઈ અવકાશ નથી. હેજી હા, એમાં શું છે, કેટલાક જીવો તો ક્રિયા પાછળ કઈ સમજણ જ કરતા નથી. ઉપવાસ કરવો એટલે ન ખાવું. શું? એક ટાઈમ ખાવું એટલે એક ટાઈમ ખાવું, પછી ભલે બે કલાક લાગે એમાં. સમજણ વગર જ ક્રિયા કરતા હોય એ એક ઓક સંજ્ઞાનો પ્રકાર છે. એ બહુ સ્થૂળ બુદ્ધિવાળા જીવોનો પ્રકાર છે. એ કાંઈ વિચાર જ કરતા નથી કે આની પાછળ હેતુ શું છે, આત્મકલ્યાણ કેવી રીતે થાય સમજવાનું જ નહીં કાંઈ. એમને માત્ર ક્રિયા જડ જેને કહેવામાં આવે એવી રીતે જડની જેમ ક્રિયા કરે, એ ઓક સંજ્ઞાનો એવો પ્રકાર સંપ્રદાયમાં ચાલતો હોય છે. બીજો ઓક સંજ્ઞાનો એવો પ્રકાર છે કે કેટલાક જીવો સમજે છે, શાસ્ત્ર વાંચે છે અને સમજણ કરે છે. શાસ્ત્ર અનુસાર સમજણ પણ બરાબર કરે, પણ એ સમજણને આચરણમાં, અમલમાં, અમલીકરણમાં, પ્રયોગમાં ઉતારે નહીં તો એ સમજણને પણ ઓક સંજ્ઞાવાળી સમજણ કહેવાય. સમજણ બરાબર હોય તો એટલે આપણે અમલીકરણ અને પ્રયોગનો વિષય કેમ લઈએ છીએ સ્વાધ્યાયમાં, કે માત્ર સાંભળી લેવું ને સમજી લેવું એવું આપણું ધ્યેય નથી. એનું પરિણમન કેમ થાય, એનું આચરણ કેમ થાય, એના માટેનો આપણો પ્રયત્ન શું છે, એ પ્રયત્નનો જે પ્રકાર છે એમાં ઓક સંજ્ઞાનો નાશ થાય છે. પ્રયોગ કાળે ઓક સંજ્ઞા મટે, એ વગર ઓક સંજ્ઞા ન મટે. અહીંયા તો લોક સંજ્ઞાએ, ઓક સંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વ અર્થે, શ્રાવકાદિના પોતાપણા અર્થે કે એવા બીજા કારણથી જપ તપ આદિ અને વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. વર્તમાન સંપ્રદાયમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે, તે આત્માર્થ કોઈ રીતે નથી. એમાં આત્માનું હિત, આત્માનું હિતનું પ્રયોજન કોઈ રીતે એમાં નથી. આત્માર્થના પ્રતિબંધરૂપ છે, આત્માર્થ તો એમાં નથી, આત્માના હિતનું પ્રયોજન તો નથી, પણ આત્માના હિતને રોકી નાખે એવું એવું કારણ છે એમાં. ઉલટાનું નુકસાન થાય છે એમ કહે છે. લાભ તો થતો નથી, ઉલટાનું નુકસાન થાય છે. શાસ્ત્ર જ્ઞાન હોય ને એનો અહંકાર હોય તો એ શાસ્ત્ર વાંચ્યા વાંચીને ઊભું કરેલું નુકસાન છે. એવી જ રીતે લોક સંજ્ઞાએ જપ તપ દાન આદિ કર્યા હોય તો એ એટલું કરીને નુકસાન વર્યું છે, એમ કરીને નુકસાન ઊભું કર્યું છે એમ કે છે. આત્મકલ્યાણથી વિરુદ્ધ જાય છે એ વાત. માટે જો તમે કઈ ઈચ્છા કરતા હો, આત્મકલ્યાણની ઈચ્છા કરતા હો, તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થઈએ કોઈ દિવસ પણ કલ્યાણ થવા સંભવ છે. એટલે તેનું બીજું જે કારણ છે તે અસંગપણાથી સાધ્ય થઈએ, એ કારણ પણ અસંગપણાથી સાધ્ય થવું જોઈએ, પ્રાપ્ત થવું જોઈએ. અસંગપણું એટલે બીજા સાથેનું એટેચમેન્ટ છોડવું, સંગ છોડવો, દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે. અસંગપણાનો અર્થ કર્યો છે લ્યો ને. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. કેમ કે દીક્ષા લેવાની વાત નથી, અત્યારે તો દીક્ષા લીધા પછી અમુક લોકોનો સંગ વધી જાય છે, પણ જે જમાનામાં દીક્ષા લઈને જંગલમાં આવી આ જતા હતા ગ્રસ્તને તો કઈ બધા કઈ દીક્ષા તો ન લઈ શકે, તો પછી અસંગપણું કેવી રીતે કરવું? માનો કે ગ્રસ્તપણું છૂટે એવું પ્રારબ્ધ નથી એમ સમજીને ચાલો, કે એવી શક્તિ નથી ત્યાગ કરવાની. તો કે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. કોઈ પણ આત્માર્થ સિવાયનો પ્રસંગ ઊભો થાય તો આપણે એમાં જવું નહીં, એમાં પડવું નહીં, એમાં રસ લેવો નહીં, એમાંનાથી દૂર રહેવું. અહીંયા પ્રશ્ન થાય કે વ્યવહારનું શું, વેવાઈને ત્યાં પ્રસંગ હોય શું કરો, ને દીકરીના હારા હોય. ઠીક, દીકરાના હારાની વાત થોડી જુદી છે, ત્યાં શું કરવું? કોઈની ગણતરી કરવાનો પ્રસંગ નથી. પોતાના આત્મકલ્યાણને મુખ્ય કરવું ને બાકી બધો ગૌણ કરવું, તો પછી વ્યવહાર તૂટી ન જાય. રહેવો હોય તો રહે અને તૂટવો હોય તો તૂટી જાય. આવા પ્રસંગમાં આવા પ્રકારમાં એક જ વખત તકલીફ ઊભી થાય છે, પહેલી વખત. પછી તો બધા સમજી જાય છે કે ભાઈ ક્યાંય જતા જ નથી, છાપ પડી ગઈ એટલે પતી ગયું, છાપેલ કાટલું થઈ ગયું, એ તો ક્યાંય જતા જ નથી, પતી ગયું બધા, એટલે બધા મીંડું મૂકી દે એવું કાંઈ નહીં. પોતાને કલ્પના હોય છે લોકસંજ્ઞાની, આપણે નહીં જઈએ ને તો આપણું ખરાબ લાગશે, આપણે નહીં જઈએ ને એટલે આપણું ખરાબ લાગશે, આપણું સારું દેખાડવા માટે આપણે જવાનું હોય છે. લોકસંજ્ઞા છે એ જીવને મારી નાખે છે, પરિભ્રમણ કરાવે છે, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરાવે છે. ગમે એ પ્રસંગમાં આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાચિતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવા નહીં. આ સાધુને કહી દીધું, સાધુ હોય દીક્ષા લીધી હોય સંસારના સંગીના સંગમાં વાચિતાનો પ્રસંગ પણ શિષ્યાદિના કારણે કરવો નહીં, કે ભાઈ આ જરાક ધર્મ બુદ્ધિ વાળો માણસ છે ને, ભવિષ્યમાં દીક્ષા લેશે ને તો આપણે આને શિષ્ય બનાવશું, એટલા માટે એની હારે વાતચીતનો પ્રસંગ આપણે સંબંધ જાળવી રાખવો. નહીં, બિલકુલ નહીં. એ તો તને ઘરમાં તો ત્યારે છોકરા વધે નહીં તને ઈચ્છા હતી, પણ સાધુ ત્યાં પછી શિષ્ય વધે એની ઈચ્છા છે, બેમાં ફેર હું છું. ત્યાં એ પરિવાર હતો, અહીંયા આ પરિવાર કયો, ત્યાં તો મર્યાદિત હોય, ચાલો એક જ કુટુંબ છે એને જ હું ધ્યાન રાખવાનું છું, ઓલા તો ગામે ગામ કુટુંબ થઈ ગયા. પછી આ પરિસ્થિતિ ઊભી થાય છે, ક્યાં કોઈ કોઈના સંગમાં જવું નહીં. ગુરુદેવનું બહુ હતું એવું, દીક્ષા લીધેલી સ્થાનકવાસી સંપ્રદાયમાં, કોઈને મળે કરે નહીં, એમની છાપ જ એવી કે કોઈને મળતા નથી, અને કોઈને મળવાની હા પાડી હોય તો સંસારની કોઈ વાત, તમારે કોઈ તત્વની શાસ્ત્રની ધર્મની વાત કરવી હોય તો આવવું, અને એ પણ લિમિટેડ, ગમે ત્યારે ગમે તે આવે ને ગમે એટલો ટાઈમ આવી જાય એમ નહીં, ક્યારેક કોકને મળે તો એટલા માટે, બાકી બિલકુલ નહીં. કોઈ સંસારની વાત તો કરી જ નહીં, કરવાની હિંમત જ ન કરે, તાપ એવો હતો, અહીંયા એ વાત ન કરી શકાય એવું હતો. લિમિટેડ બહુ કામકાજની વ્યવસ્થામાં મેનેજમેન્ટમાં માથું ન મારે, ભાવના સારી હોય તો અનુમોદન કરે કે ઠીક છે, તત્વ વિચાર તમારે કરવો હોય તો તમારે જે સમર્પણ કરવું હોય એ કરવું. ઠીક છે, કામ પર તો મતલબ રાખો, પછીથી આગળ બહુ લપન છપન માં નહીં ગાવું જોઈએ. જી ઉસમે ભી હો સકે ઉતના વૃત્તિ સંક્ષેપ કરના ચાહીએ ઓર પ્રસંગ કો અવોઇડ કરના ચાહીએ. મુમુક્ષ હોય તો એને એમ કેવું કે જુઓ આ બધા તો ત્યાં બહુ મજાની વાત છે, તો એને સમજાવી શકાય કે તમે તો સમજદાર છો, આ બધા નાટક ને આ બધા ખેલ છે, એમાં આપણે કાંઈ લેવા દેવા છે નહીં, માટે આનો કાંઈ આગ્રહ રાખવા જેવું નથી. ટૂંકે પતાવો, જેટલું ટૂંકે પતે એટલું ટૂંકે પતાવો. જાદુ જાદુ ઇન્વોલ્વમેન્ટ મારું ને તમારું બેયનું થાય એટલું બેયને નુકસાન થશે. સારી વાત છે, તો સમજી જાય. હા, એ તો ફાયદો થાય. લૌકિક માણસો ન સમજે, સમજદાર માણસો તો સમજે. મુમુક્ષ એટલે સમજદાર લેવા, વિચારવાન લેવા, નામ માત્ર નહીં. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવાની સંપ્રદાયમાં આવે છે. તમારે હમણાં અમારી યાર 4-6 મહિના રહ્યો, તમે તમને બરાબર પરોટીએ પછી દીક્ષા આપશો, એવું ન કરાય, ના પડે. શિષ્ય કરવાની વૃત્તિ જ નહીં હોવી જોઈએ. ખરી વાત તો એ છે, પોતે દીક્ષા હું કરવા લીધી કે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે, કે ગુરુ બનવા માટે, કે શિષ્ય બનાવવા માટે, કે નહીં. પ્રયોજન આખું ખોટું થઈ ગયું, ધ્યેય બદલાઈ ગયું, લક્ષ બદલાઈ જાય. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તીર્થંકર દેવના નામે વાત કરે છે કે તું દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એ વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. કેમ કેમ નહોતા કહેતા? કે વિતરાગ હતા, એ વિતરાગને એવો રાગ નથી આવતો શિષ્યો કરવાનો. ભલે ગણધર આદિ એમના હજારો લાખો શિષ્યો હોઈ શકે છે, પણ કોઈને કહે નહીં. એ ધર્મના નાયક હોય છે, શાસન નાયક છે, તો એમને હજારો લાખો શિષ્યો હોય છે, લાખોની સંખ્યામાં, પણ એકને પણ કહે નહીં, એવા વિતરાગ હોય છે. હોવું બીજી વાત છે ને કહેવું એ બીજી વાત છે, એમ કહે છે. તેનો એક હેતુ એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થયા પહેલા તેને દીક્ષા આપવી છે તે છે, તે કલ્યાણ નથી. એમ કહેવામાં શું છે? એનો ભાવ તો નથી, એના ભાવ વગર તમારે દીક્ષા આપી દેવી છે, એના જેવો અંદર આશય થઈ જાય છે, હેતુ થઈ જાય છે. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વિરત્યા છે, તેમાં આપણે 6-6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખીને તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. કેવો શબ્દ વાપર્યો છે! 6-6 મહિના સુધી હારે ફેરવે, એમ હેમરિંગ કરે, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે, હેમરિંગ કરે. એટલે એને દીક્ષા લેવાના ભાવ ન હોય તો પછી ભાવ કરાવી નાખે. શું કરવા કરી ભાઈ આ પ્રવૃત્તિ? તમે તમારા આત્માર્થને શું લેવા દેવા? એમાં આત્માર્થ નથી, આ તો શિષ્યાર્થ છે. શિષ્યને બનાવવાનું પ્રયોજન છે, આત્માને કલ્યાણ કરવાનું પ્રયોજન આમાં બિલકુલ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધન અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. સાધુને ધાર્મિક ગ્રંથ રાખવામાં પણ પરિગ્રહ થાય જો જ્ઞાનનો આરાધન સિવાય રાખવામાં આવે તો. એ કઈ શોપીસ નથી. શાસ્ત્રો રાખવા એ કોઈ શોપીસ નથી કે આપણે એનું રાખીએ. એ જ્ઞાનના આરાધન અર્થે છે, એનું પ્રયોજન એ છે. એનું પોતાના મમત્વ ભાવ રહિત રખાય. મારા પુસ્તકો છે એમ નહીં, મારા શાસ્ત્રો છે, આ મારું પુસ્તક છે એમ નહીં. ગ્રસ્ત હોય ને પોતે પુસ્તક ખરીદ્યું હોય ગમે તે લઈ જાઓ, અને સાધુ હોય પુસ્તક કોઈ આપી જાય એને તો ખરીદવાનો પ્રશ્ન નથી, પોતે વાંચ્યું હોય ન વાંચ્યું હોય પણ કોઈ માગે એટલે તરત જ આપી દે. પુસ્તક માગે એટલે એમ ન કે મારે વાંચવાનું બાકી છે, હું પછી આપીશ, તમારે વાંચવું છે લઈ જાઓ. પકડ નથી હોતી, પોતાપણાની પકડ એમાં નથી હોતી. મને આપી ગયા છે માટે મારું છે એમ નથી, મને આપી ગયા છે માટે મારું છે એમ નથી. જ્ઞાનના આરાધન અર્થે છે, તમે જ્ઞાનનું આરાધન કરો તો વધારે સારી વાત છે. નહીં તો મહાન પ્રતિબંધ છે એનો, મમતા થઈ જાય, તે પણ વિચારવા યોગ્ય છે. હા, એમાં શું વાંધો હતો? કેમ, કેવી રીતે ચૂકાય? બાકી હોય તો પછી પછી વાંચે, એ સિવાય બીજું વાંચે. એમાં કઈ વાંધો નહીં, પણ અત્યારે પુસ્તકોનો ક્યાં તૂટો છે? કેસેટ પણ બીજી ક્યાં નથી બનતી, પુસ્તક બીજા ક્યાં નથી મળતા અત્યારે તો? એ જરાય પ્રોબ્લેમ, એક જમાનો એવો હતો બીજું પુસ્તક મળતું નહોતું, અત્યારે તો એ પ્રશ્ન જ નથી. ઘરે ઘરે કબાટો ભર્યા છે પુસ્તકના અત્યારે લોકો પાસે. હા, સામાન્ય જિજ્ઞાસા વાંચવાની થઈ હોય તો આપણે એમાં મોડું કરાવવું નહીં, કેમ કે એને તરસ લાગી છે ત્યારે પાણી પાવ, ભૂખ લાગી છે ત્યારે ભોજન આપવું, પછી ભૂખ મરી ગયા પછી ભોજન આપવાનો કાંઈ અર્થ નથી. અને આપણી જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ, લક્ષ્ય કરવા ફરી જાય, કાંઈ કારણ ખરું? આપણી જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ, મારે બાકી શું, હજી મારે એમાંથી સમજવાનું બાકી છે, તમે વાંચ્યા પછી મને આપજો. ત્યાં સુધી જિજ્ઞાસા લંબાય, તીવ્ર થાય. પાણી ન મળે તો પાણીની તરસ મટી જાય એવું કોણે કીધું? વધી જાય એમ છે. પણ પહેલું જ વાક્ય લીધું ને આ પત્રની શરૂઆતમાં, પહેલું વાક્ય શું છે? આખો પેરેગ્રાફ જે લખ્યો પહેલું વાક્ય જ વાંચવા જેવું છે. કોઈ પણ જીવ પરમાર્થ એટલે આત્મકલ્યાણ પ્રત્યે માત્ર અંશપણે, એટલે આત્મકલ્યાણનો એક અંશ એને મળે, પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થવાનું કારણ જે ગ્રંથાદિ છે તે તેને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. એટલે કહેવાની જરૂર નથી કે એમ જ કરાય, બીજી રીતે ન કરાય. આદિનાથ ભગવાને એમ કર્યું છે એટલે એમ જ કરવાનું હોય છે. કોઈને પુસ્તક મોડા મળે તો ભલે મળે, એ ન હોવું જોઈએ. કેમ જલ્દી મળે ને વહેલા મળે એનો ઉપાય વિચારવાનો હોય. ભલે મોડું થાય પણ આમ કરીએ ને તેમ કરીએ એમ ન હોય, જેમ કરીએ એમ પણ વહેલું મળે એમ કરીએ એમ હોય, અભિપ્રાય એવો હોય. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા, ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. સાધુનું જે ચાતુર્માસ કરે છે કે ભાઈ આ તો આપણું ક્ષેત્ર છે, આપણાવાળા અહીંયા વધારે છે, શું આપણને માનવાવાળા અહીંયા ઘણી સંખ્યામાં છે અને આ બરાબર આ લોકોને આપણે જાળવવા, એટલે બીજી બાજુ ન જાય, જાળવવાનો અર્થ એમ છે. એટલે શું છે કે જેમ કોઈ માણસે દુકાન માંડી હોય કે આપણો ગ્રાહક છે એને સાચવો, હે બીજા દુકાને ન જાય, એટલે એટલા માટે ત્યાં 4 મહિનાનો ત્યાં ધામો નાખવો ચાતુર્માસને બારે. એ રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. દ્રવ્ય પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ, કાળ પ્રતિબંધ અને ભાવ પ્રતિબંધ, આ ચારેય પ્રતિબંધ સાધુને નિષિદ્ધ છે. કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. શાસ્ત્રમાં ત્યાં સુધી એ વિષયમાં છે કે અહીંયા બહુ ધર્મની ભાવનાવાળા ધર્મલોભી જીવો છે, માટે સાધુએ ત્યાં વધારે રોકાવું કે રહેવું એને લોક પ્રતિબંધ છે, સમાજ પ્રતિબંધ છે, ક્ષેત્ર પ્રતિબંધ છે. બિલકુલ નહીં. શાસ્ત્રમાં એવું છે, વિહાર કરે તો કે નહીં ક્યાં જવું છે, ગમે ત્યારે હાલી નીકળે. આ ટાઈમે અમારે અહીંથી જવાનું છે ને આ ઠેકાણે જવાનું છે, હે, માટે ત્યાં તૈયાર રહેજો. બિલકુલ નહીં. ક્યારે જવું છે કે નહીં, ક્યાં જવું છે કે નહીં, શાસ્ત્રમાં આવો નિયમ છે સાધુ માટે. અત્યારે તો શું છે કે રોડ ઉપર ચાલ્યા જાય એટલે ખબરે પડે. એક જમાનામાં સાધુ એવા હતા કે જંગલમાં ક્યાં ઉતરી જાય ખબર ન પડે. લોકોના સંગથી છૂટવા માટે ગમે ત્યારે વિહાર કરીને જાય ને ગમે ત્યાં વ્યા જાય. એમ નહીં કે તમે વાહન લઈને વાહી જાઓ તો રોડ ઉપર હેલા જાવ એટલે પકડી પાડે, રોડ છોડી દે, રસ્તો છોડી દે, કેડીમાં ઉતરી જાય, કેડી હોય ને એમ આવી જાય. અને કાં કોઈ પથરાળ જમીન હોય એટલે એને કાંઈ પછી કેડી બેડી ગોતવાનું ન હોય અને ઘાસ બાસ હોય નહીં, ઘાસ ઉપર ન ચાલે, ઘાસ ઉપર ચાલવાનો નિષેધ છે, પાણીમાં ચાલવાનો નિષેધ છે, ઘાસમાં ચાલવાનો નિષેધ છે. હા, એ તો એક જમાનો એવો હતો કે સાધુઓ જંગલમાં રહેતા, ગુફાઓમાં રહેતા, પર્વતોમાં રહેતા, અને કોઈ વખત આહાર માટે આવે ત્યારે ખબર પડે કરે આજુબાજુમાં ક્યાંક સાધુ આવ્યા લાગે છે. પછી ક્યાં વ્યા જાય ખબર પડે નહીં, ગોતવા નીકળે, ઘોડો લઈને નીકળે. કેમ કે વાહન તો ક્યાંય જંગલમાં તો કેવી રીતે રોડ ન હોય, કેવી રીતે ચાલે, ઘોડા પર ગોતે એને, પછી એનો સત્સંગ કરે. સત્સંગ કરવા માટે એટલો પરિશ્રમ કરે એમ વાત છે. તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રહ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. તીર્થંકર દેવ તો આમ કહે છે. શું એટલે? એમ સ્પષ્ટ વાત થઈ કે સાધુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ હોય શકે નહીં. પૂર્વ અવસરમાં પોતે ગાયું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વર્ણ વિચરવું ઉદયાધીન વિતલોભ જો. વિતલોભ એટલે અપેક્ષા વિના, કોઈની પાસેથી ચીજ વસ્તુની અપેક્ષા નહીં, એ દ્રવ્ય અપેક્ષા. ક્ષેત્ર અપેક્ષામાં આ ઠેકાણું સારું છે એ કોઈ કાળ એટલે કોઈ સમયની અપેક્ષા નહીં કે અહીંયા સારું છે, દુષ્કાળ નથી, સુકાળ છે, અહીંયા આમ છે, આમ છે, આમ છે, આ બધું ક્ષેત્ર અને સંયોગો બધા અનુકૂળ દેખાય છે એમ નહીં. તેમ કોઈના ભાવો સામે પણ જોવાનું રહેતું નથી, પોતાનું આત્મકલ્યાણ એક જ કરવાની વાત છે. ઉદય પ્રમાણે ગમે ત્યાં વિહાર થાવ, ગમે ત્યાં રહેવાનું થાય, ગમે ત્યાં આહાર થાવ, આહાર વિહાર નિહાર એના માટે કોઈ નિશ્ચય નહીં, કોઈ આગોતરી વ્યવસ્થા નહીં. ઉદયમાં હોય એ પ્રમાણે જેમ થવું હોય તેમ થવું. એવી અવધૂત દશા હોય છે. કેવળ જ્ઞાન એમને એમ કઈ મળી જાય છે? ગણધર દેવ પણ નમસ્કાર મંત્ર બોલે છે. ગણધર દેવ પણ નમસ્કાર મંત્ર નું ઉચ્ચારણ કરે છે. નમો પર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયુ. એમાં નમો લોયે સબ સાહુણમ છે. તો ગણધર દેવ કોને નમસ્કાર કરતા છે કે જેની એવી નિગ્રંથ પવિત્ર દશા છે એને નમસ્કાર કરે છે. સામાન્ય રાગી પ્રાણી એને કઈ ગણધર દેવ ના નમસ્કાર ન હોય કઈ. હાલતા રાગ દ્વેષ થયા કરે અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ એટલે મોહ છે, પ્રતિબંધ એટલે મોહ છે, એવા મોહી પ્રાણીને કઈ ગણધર દેવ નમસ્કાર નથી કરતા. એમના નમસ્કાર પહોંચે, નમસ્કાર કરવા યોગ્ય એવી દશા હોય છે, એવી વિતરાગ પવિત્ર દશા હોય છે. હાલતા ચાલતા સિદ્ધ કીધા છે, સિદ્ધ ભગવાન સ્થિર રહે છે સિદ્ધાલયમાં. જે ક્ષેત્રે સિદ્ધાલયમાં પહોંચે સાદી અનંતકાળ પર્યંત ત્યાં સ્થાનથી પણ ફેરફાર થતો નથી. પણ અને એના દર્શન અહીંયા થતા નથી, કેમ કે લોકાગ્ર છે. મનુષ્ય લોક તો મધ્યલોકમાં છે એટલે ઘણું દૂર છે. સિદ્ધ શિલા તો ઘણી દૂર છે, છતાંય કે સિદ્ધ ભગવાનના દર્શન કરવા હોય તો આવા સાધુમાં થાય, એવા અવધૂત હોય. જેને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ ન હોય એવા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલતા હોય ઝૂલાની જેમ, એવા ભાવલિંગી મુનિરાજ છે. એ હાલતા ચાલતા સિદ્ધ કીધા છે. એને મોક્ષ તત્વ કીધું છે શાસ્ત્રમાં. શું કીધું છે? કેમ કે એને કોઈ બંધન નથી ને, એટલે મોક્ષ તત્વ કીધું છે. કોઈને યારે બંધન નથી, નો એટેચમેન્ટ ક્યાંય નહીં ને. કોઈ રાજા હોય, એવા ભાવલિંગી સાધુ થઈ ગયા હોય, દ્રષ્ટાંત લઈએ. એની રાણી, રાજકુંવરો આ બધા એને વંદન કરવા આવે. વંદન કરે એટલે એમને પ્રદક્ષિણા કરે. તે આસન ઉપર ધ્યાનમાં બેઠા હોય, ફરતા પ્રદક્ષિણા કરતા હોય, એને દેખાય કે આવ્યા છે. પછી મારા ન દેખાય એને. હા, મારા હતા કે મારા છે એવું કઈ ન દેખાય. જગતના જીવો છે, અહીં તો ઘણા આવે છે. એ નજર જ બદલાઈ ગઈ. જગતના જીવો છે એટલે ઓળખાણ રાખે નહીં. ઓળખાણ વહી જાય એમ નહીં, ઓળખાણ રાખે નહીં. નજરમાં ઓળખાણ ન રાખે, એ નજરે જોવે નહીં. જાય સાધુ પણ જાય. એ તો ઘરમાં જ્ઞાની હતા ને ત્યારે મારા પણ છોડીને બેઠા હતા, પછી સાધુ થયા છે. જેથી ઘરમાં હતા અને જ્ઞાન દશા આવી ત્યારે મારા પણ મૂકેલું હતું, એની વચ્ચે રહીને પછી સહજ માત્રમાં નાકમાંથી શેડા કાઢે એવી રીતે ત્યાગ કર્યો છે. કેમ કે મારા પણ તો એ વખતે નહોતું, પછી ત્યાગ કરતા બળ નથી પડતું, આકરું નથી લાગતું. રહી નહોતા શકતા ત્યારે છોડ્યો હતો. નાકમાં ભારે થઈ જાય, કફ ન રહીએ ત્યારે બહાર છીંકારવો પડે ને, ભરાઈ જાય, ભારે થઈ જાય ને, છીંકીને કાઢવું પડે કે નહીં, એવું હોય એવી રીતે ભારે પણ થઈ ગયું હોય હારે રહેવામાં સહન ન થાય ત્યારે છૂટે છે. પછી એને કેવી રીતે દેખાય, કેવું એની આગળ પાછળની ભૂમિકા એવી છે, બેકગ્રાઉન્ડ એનું જુદું છે. આખું સાધુ થયા પહેલાનું બેકગ્રાઉન્ડ જ જુદું છે. ગ્રસ્થ દશામાં જ કેળવણી લઈ લીધી છે બધી, એટલે સહજ માત્રમાં અસંગ દશામાં રહી શકે છે. સહેજે સહેજે વિકલ્પ એનો આવે જ, ક્યાંય ઘર સાંભળે નહીં એને, કાંઈ રાણી સાંભળે નહીં, સ્મરણ પણ ન થાય એનું. સ્મરણ થાય તો દોષ લાગે, સંગ કરવાની વાત તો એક બાજુ રહી, સ્મરણ થાય તો દોષ લાગે, સ્મરણ પણ ન થાય એવી દશા કરી લઈને ગયા હોય છે. એને ગણધરદેવ નમસ્કાર કરે છે, એમ વાત છે. ભેદ જ્ઞાન માં રહ્યો તો વાંધો ન આવે, નહીતર વાંધો આવે. ભેદ જ્ઞાન માં રહ્યો તો વાંધો ન આવે, નહીતર વાંધો આવે. સાચી વાત છે, કરાય જ નહીં. જેને માન ચડે એની ભક્તિ કરો ને તો પોતે દોષમાં આવે ને ઓલાને દોષમાં નાખવા જેવું થાય, બે દોષમાં પડે. આપણે ઉલીને હારે હું લેવા દેવા, સપનાને શું લેવા દેવા, સપના હારે હું લેવા દેવા. સપનામાં મિષ્ટાન ખાધું હોય પેટ ભરાઈ જાય, એમાં તમે માન આપો તો અહીંયા કાંઈ પેટ ભરાય એવું તો છે જ નહીં. સપનું છે પૂરું થઈ ગયું, ખાન પડી ત્યાં સપનું પૂરું જાઓ કે ખલાસ. શું કહે છે કે પ્રતિબંધથી પણ જો આત્માર્થ થતો હોય તો એ તીર્થંકર દેવના માર્ગમાં નથી થતો, એ સંસાર માર્ગમાં થાય છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી તો ઘણું લખી શકાય એમ છે, પણ અત્યારે અત્રે સ્થિતિ એટલે બંધ સ્થિતિ એટલે અટકી અટકી જઈએ છીએ, સ્થિતિ કરે છે. લિખિતન રાયચંદના પ્રણામ. એ રીતે એમને કોઈ સુભાગભાઈ સાથે સાધુ દશાની ચર્ચા ચાલી છે, એ ચર્ચામાં પોતાના વિચારો એમણે વ્યક્ત કરેલા છે આ પત્રની અંદર. મુમુક્ષુને આ વિષય જાણવાનું પ્રયોજન એટલું છે કે જે યથાર્થ સાધુ હોય તેને સાધુ તરીકે માનવા જોઈએ, નહીતર પોતાને ગ્રહિત મિથ્યાત્મનો દોષ એટલું સમજવાનું પ્રયોજન છે.